તારીખ 9/2/1997, ડાયરીના બોલ નંબર 1098, 1106 અને 1120 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 23.
પુરુષના સમાગમ અને આશ્રયની ભાવના જીવને વર્તતી ન હોય તો એમ નિશ્ચય થાય છે કે શુદ્ધ અંતકરણ થી આત્મનિત કરવાની જીવની ઈચ્છા જ નથી. જો પ્રત્યક્ષ સમાગમ અને આશ્રયની ભાવના જીવને ન આવર્તતી હોય તો એ વાત નક્કી સમજવી કે એ જીવને આત્મ કરવાની ઈચ્છા એના અંતકરણમાં નથી. ભલે એ ગમે તે પ્રવૃત્તિ ધર્મ ને કરતો હોય, મોક્ષ કહેવાતો હોય, આત્માર્થી કહેવાતો હોય કે ગમે તે ગણાતો હોય, પણ જો એને પ્રત્યક્ષ સમાગમની ભાવના અને આશ્રયમાં રહેવાની ભાવના ન વર્તતી હોય તો એ જીવને આત્મકલ્યાણ નથી કરવું, એ વાત નક્કી છે. અંતકરણ શુદ્ધ નથી, મલિન છે. શુદ્ધ નથી એટલે મલિન છે.
પ્રત્યક્ષ જોઈએ, પ્રત્યક્ષ સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ નથી.
ઓલ્ટરનેટ છે જ નહીં, એટલે મારે જોઈએ જ જોઈએ. એક અને આશ્રયમાં રહેવું છે, મારે આજ્ઞાંકિત પણે રહેવું છે, બીજી રીતે નહીં. આ બે વાત ન હોય એની ભાવનામાં તો એ સાબિત થાય છે કે એ જીવને આત્મકલ્યાણ હજી કરવું નથી, હજી રખડવું છે, એ નક્કી થાય છે. અથવા તે જીવ સંસાર પરિભ્રમણ થી પ્રત્યક્ષ પણ ભય પામ્યો નથી, હજી એને પરિભ્રમણ નો ભય થયો નથી. એ વાત પ્રત્યક્ષ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ. અનુમાન કરવાની જરૂર નથી. અને તે જીવને સ્વચ્છંદે વર્તવાનો ત્યાં અભિપ્રાય વર્તે છે. આ મુખ્ય પરિસ્થિતિ
સ્વચ્છંદે વર્તવાનો અભિપ્રાય વર્તે છે.
હું સમજું છું અને હું મારી રીતે આગળ વધીશ, તો મારે આગળ વધવા માંગુ છું, એવો એનો અભિપ્રાય છે. એ સ્વચ્છંદ જલ્દી ન છૂટે, અજાણપણે સ્વચ્છંદ થાય અને આવા અભિપ્રાય થી જાણી બુજીને સ્વચ્છંદ થાય, એમાં ઘણો ફેર છે. આ સ્વચ્છંદ બહુ જોરદાર છે, જલ્દી નહીં નીકળે, જલ્દી છૂટશે. અને
જ્યાં
અને જ્યાં આવો સ્વચ્છંદ હોય ત્યાં બધા પ્રતિબંધ ઉભા હોય એ નક્કી કરવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી કે બધા પ્રતિબંધ ઉભો છે. બધો પ્રતિબંધ વર્તે છે, ચારે ચાર. પછી જેને આત્મકલ્યાણ કરવાની ઈચ્છા નથી એને પરાણે તો કરાવી શકાય નહીં. પરાણે જો કરવા કરાવવા જાઓ, જો પરાણે કરાવવા જાઓ તો વિપરીત પરિણામ આવે પાછું, અથવા એ જીના પરિણામ વધારે ખરાબ થાય. એને આ લાગવું પડે કે એ જીવને આત્મકલ્યાણ કરવું નથી. અને કોઈ માણસ દર્દની શરીરની રોગની વેદનામાં હોય, પીડામાં હોય, શરીરની પીડા થતી હોય, એ ડાક્ટરને બોલાવવાની બાબતમાં એને વિચાર ભેદ હોય ખરો? અને એમાં સારામાં સારા ડાક્ટર આવતા હોય તો એ શું કરે? આ રોગના નિષ્ણાત છે, એક્સપર્ટ છે, સ્પેશિયાલિસ્ટ છે, એમાં બે મત પડે ખરો? કઈ વિચાર ભેદ ઉત્પન્ન થાય, એને જલ્દીમાં જલ્દી લાવો. દોષ કરવો, કરાવવો અને અનુમોદન કરવું, તેનું સામાન્યપણે ફળ સરખું ગણવામાં આવે છે. જનરલી પણ વિશેષપણે વિચારતા સામાન્ય એક અપેક્ષા, વિશેષની બીજી અપેક્ષા છે, પરંતુ વિશેષપણે વિચારતા અથવા અભિપ્રાયના દ્રષ્ટિબિંદુથી વિચારતા દોષનું અનુમોદન અભિપ્રાય પૂર્વક થાય છે. દોષ તો અભિપ્રાય વિરુદ્ધ પણ થઈ જાય માણસને, એટલે એનો ખેદ થાય ને. અનુમોદનમાં એવું નથી, અનુમોદન અભિપ્રાય હોય તો જ થાય, નહીંતર અનુમોદન ન થાય. તેથી અનુમોદનમાં દોષનું પ્રમાણ વધી જાય છે, અભિપ્રાય ભળે છે. એટલે કે દોષ કરનાર કરતા અનુમોદન કરનાર વધારે નુકસાન થાય છે, એનું ફળ એને વધારે ખરાબ આવે છે. દોષ કરનારને સૌ જોવે, અનુમોદન કરનારને કોઈ જોતા નથી. એક માણસ ધર્મનો વિરોધ કરે છે, દેવગુરુ શાસ્ત્ર કે સત્પુરુષનો વિરોધ કરે છે, વિરોધ કરનારને બધા જોવે છે, પણ એ વિરોધ કરવાને અનુમોદન કરનારને કોઈ જોતા નથી. વધારે ખરાબ અનુમોદન કરનારને તકલીફ ફળાવે છે. વધારે અપરાધી છે અને એનું ફળ પણ એને વધારે ભોગવવું પડશે, એવો પ્રકાર છે.
ચોરી કરવી તો ગુનો છે, પણ ચોરીનો માલ લેવો તે વધારે ગુનો છે. પોલીસ
સુરી નો માલ લેનાર ને પણ પકડે છે, ત્યાં એને ખબર ન હોય કે આ ચોરી નો માલ છે, તો ચોરી નો માલ લેવાઈ જાય એ પકડાઈ જાય છે. વેચવા આવ્યો એ ચોરી ને આવ્યો છે કે વગર ચોરી ને આવ્યો, શું ખબર પડે, એને ખબર શું પડે.
ખબર પડે ભંગાર્યા હોય છે ને,
હા જેને ખબર હોય મોટા ભાગે તો ખબર હોય એટલે જ આ પકડે છે કે આ લોકો ચોરી નો માલ લેવા વાળા છે, કારણ કે ચોરી નો માલ સસ્તે મળે, વગર ચોરી નો માલ એટલો સસ્તે મળે, ચોરી નો માલ છે એને ચોરી ન પકડાય એટલા માટે બહુ હિસાબ ગણવાનો હોતો નથી, એ રીતે એને પકડવામાં આવે છે. એમાં શું થયું અનુમોદન, કે ચોરી કરનાર ને અનુમોદન એ આપે છે, તું તારે ચોરી કરજે હું તારો માલ લઈ લઈશ, એને ભેગો પકડવામાં આવે છે. એ તો સરખી વાત છે, સરખી સજા કરે, કુદરતના ઘરમાં સરખી સજા નથી, કુદરતના ઘરમાં અનુમોદન કરનાર ને વધારે સજા છે. કાયદામાં તો બે ને સજા આપે ચોરી કરવા માટેની, એક ચોરી કરનાર અને એક ચોરીમાં મદદ કરનાર.
તો પછી મારે તો આજીવિકા ના અભિપ્રાયથી સર્વિસ કરવાનું હોય છે, એમાં જે શેઠ નું અભિપ્રાય પ્રમાણે અનુસરવું પણ આવી જાય, શેઠ ના અભિપ્રાય પ્રમાણે અનુસરવું પડે, તો એમાં જે એનું જે સાચા ટોટાનું હોય તો એનું દોષ લાગે છે,
પોતાના પરિણામ શું રહે છે એના પર આધાર છે, પરિણામ એ વખતે ખેડવાળા રહે મારી પાસે કરાવે છે એ મને પસંદ નથી, તો એ માણસ શું કરે, એ સર્વિસ બદલવાનો પ્રયત્ન કરે, કેમ કે સર્વિસ કરનાર ને તો માથું ફોડીને લોહી કાઢવાનો છે, આયા ફોડે બીજે ફોડે, એને તો મજૂરીના પૈસા લેવાના છે ને, હા પછી એને શા માટે ખોટાને અનુમોદન કરવાનો સવાલ હોય, બદલી નાખે કે ભાઈ મને તો આ લાઈન પસંદ નથી, આપણે બીજે નોકરી કરી લે, જ્યાં નોકરી કરે ત્યાં પૈસા તો મળવાના છે, સર્વિસ એટલે સેવા કરવાના પૈસા, પછી ખોટું ખોટું શા માટે કરવું જોઈએ. એમ કેવું મારા વિચારો માંથી આ વાત વિરુદ્ધ છે, મને તમે એવું કામ આપો કે જેથી મને આ પ્રકારનો દોષ ન થાય, જો તમે મને એવું કામ નહીં આપી શકો તો મારે વહેલું મળી સર્વિસ બદલી નાખવી પડશે, હું અહીંયા કાંઈ ટકી નહીં શકું, કેમ કે મારા વિચાર વિરુદ્ધ મારા અભિપ્રાય વિરુદ્ધ હું ક્યાં સુધી કામ કરીશ, એટલે એ સમજી જાય કારણ કે બીજે મળશે નહીં મળે ત્યાં સુધી ભૂલે કદાચ રહી જાય, તો બીજે મળશે એટલે હળવેક દેન બદલી નાખશે, આ માણસ કાયમ નહીં રહે એને ખ્યાલ આવી જાય, એ નોટિસ આપી દેવી છે. અને વ્યવસ્થા હોય તો તરત મૂકી દેવામાં વાંધો નહીં, ન વ્યવસ્થા હોય તો બીજી સર્વિસ મળે ત્યાં સુધી કન્ટિન્યુ કરવું પડે અભિપ્રાય વિરુદ્ધ, કારણ કે દોષ તો પરિણામથી છે, પરિણામ તો ખોટું કરવાના છે
નહીં,
સવાલ જ નથી, પોતાના પરિણામ નો જ પોતાનો દોષ છે, બીજાના પરિણામ નો પોતાનો દોષ છે જ નહીં, શેઠ ખોટું કરતો હોય ને પોતે એનામાં નોકરી કરે છે માટે કઈ એને દોષ ન લાગે, દોષ તો પરિણામે લાગે છે, પરિણામે બંધ. અનુમોદન કરનારમાં દોષ નું પ્રમાણ વધારે છે. દોષ કરનારને કોઈ વાર દોષ કરવાનો અભિપ્રાય નથી પણ હોતો, અને દોષ થઈ જતો હોય છે, પરંતુ કરાવવામાં પ્રાય અને અનુમોદવામાં નિયમથી અભિપ્રાય, કરાવવામાં પ્રાય અભિપ્રાય હોય છે. કોઈ રજાનો હોય તો જુદી વાત છે, પણ અનુમોદનમાં તો નિયમથી અભિપ્રાય પૂર્વક દોષ નું પરિણમન થાય છે, તેથી તેનો વિચાર ઊંડાણથી કરવા યોગ્ય છે. એટલે અનુમોદનના વિષયને જરા વિશેષ વિચારવો જોઈએ અને એ પ્રકારનો દોષ ન થાય એની સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને જે લોકો રાજનીતિજ્ઞ હોય છે, રાજનીતિ વાળા હોય છે, ડિપ્લોમેટિક માઇન્ડ, એ મોટા ભાગે આ અનુમોદવાનું કામ કરે છે. પડદા પાછળ રહીને જ દોષ કરાવતા હોય છે, એ લોકો વધારે અપરાધી હોય છે, એ પ્રકારનું નિષેધ્ય છે.
વર્તમાનમાં તો ધર્મના ક્ષેત્રમાં પણ
રાજનીતિ પેસી ગઈ છે, પોલિટિક્સ ને માટે તો એમ કહેવાય છે કે પોલિટિક્સ ઇઝ ધી મોસ્ટ ડર્ટી ગેમ. વધારેમાં વધારે મેલી રમત હોય તો પોલિટિક્સ છે. પછી એ પોલિટિક્સ રાજ સંબંધીનું હોય કે સંસ્થા સંબંધીનું હોય, કોઈ બી હોય, પોલિટિક્સ એટલે વધારેમાં વધારે મલિન ભાવો થાય એવું ક્ષેત્ર છે. એટલે સ્વપ્ને પણ એમાં ઊભું રહેવાય નહીં. જ્યાં પોલિટિક્સ શરૂ થયું મૂકી દેવાનું કાપ.
સાહેબ, આમાં અમુક વાર એવું બની જાય, આપણા સત્પુરુષ હોય, સત્પુરુષને બચાવવા માટે આપણે પોલિટિક્સ રમવી પડે,
એના માટે દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં કે એક ગાય પાછળ ગાયને કતલખાને લઈ જનારો કસાઈ પડેલો, ગાય ભાગવા માંડી, પરાણે લઈ જતો હતો, પરાણે લઈ જતો હતો, કસાઈ કતલખાના બાજુ લઈ જતો હતો, એટલે એને ખ્યાલ આવી ગયો, એ તો ભાગી છટકીને પેલો પાછળ પીડ્યો. હવે એમાં બે ચાર પાંચ રસ્તા ભેગા થતા હતા, એમાં ગાયે ટર્ન લઈ લીધો, દોડવામાં ઓલો પાછળ હતો, એને જોયું કઈ બાજુ ગઈ કઈ સમજાણું નહીં, આ બાજુ બોલી, પણ આ બાજુ બે ત્રણ રસ્તા છે, આઈ ગયે છે, આઈ ગયે છે, આઈ ગયે. માણસ ઉભેલો, એને પૂછ્યું કે ભાઈ આ ગાય દોડતી દોડતી હમણાં નીકળી હતી, હા, એ કઈ બાજુ ગઈ? એટલે ઓલો હમ જોવા માંડ્યો, જોઈને જોઈ લીધું કે આ માણસ એને પાછળ પડેલો છે, એટલે એને ગઈ હતી બીજે ને એને
બતાવ્યું
બીજે, ક્યાં ગઈ હતી ત્યાં ન બતાવ્યો, બીજો રસ્તો બતાવ્યો, આ રસ્તે ગઈ છે. એ ખોટું બોલ્યો કે નહીં, એને ખોટું બોલવાનું એને પાપ લાગ્યું કે નહીં, કે નહીં એને માયાચાર કર્યો કે નહીં, કે નહીં એને શુભભાવ કર્યો છે, શું કર્યું? ગાયને બચાવવાનો શુભભાવ કર્યો, ખોટું બોલવાનો અશુભાવ નથી કર્યો એને,
હેતુ અંદર જોવાય.
હા, એટલે હેતુ જોવાય છે, ખાલી પરિણામ કે ક્રિયા નથી જોવાતા, આવી બાબતમાં હેતુ જોવાય છે, એના ઉપર એનું એને તોલ કરવાનું હોય છે. કોઈ એમ કે પ્રત્યક્ષ ખોટું બોલ્યો ને, એ ભલે પ્રત્યક્ષ ખોટું બોલ્યો, પણ તને એ નહીં સમજાય, સમજવાની રીત જરા ઊંડી છે, સમજણ ને ઊંડી સમજણ માં ફેર છે. ગુણ જિજ્ઞાસા અર્થાત ગુણ પ્રાપ્તિ ની અભિલાષા, ભાઈ એક અર્થ છે એટલે આઈફન કર્યો છે. ગુણ જિજ્ઞાસા અર્થાત ગુણ પ્રાપ્તિ ની અભિલાષા આત્માર્થી ને હોય છે. જે આત્માર્થી જીવ છે એને હંમેશા ગુણ પ્રગટ કરવાની અભિલાષા હોય છે. તેથી તે અધિક ગુણીજન, પોતાથી વધારે ગુણવાન હોય તેને અધિક ગુણીજન કહે છે. અથવા સત્પુરુષ કે જેમણે અલૌકિક ગુણો પ્રગટ કર્યા છે, સદગુરુ કે જે ગુણાતિશયથી શોભાયમાન છે અને પરિપૂર્ણ દિવ્ય ગુણોથી અલંકૃત વિતરાગ દેવ પ્રત્યે આત્માર્થીને બહુમાન અને ભક્તિ સહજ ઉત્પન્ન થાય છે. શું ત્રણ પદ લીધા છે, ચાર પદ લીધા છે. એક પોતાથી અધિક ગુણીજન, એક સત્પુરુષ, એક સદગુરુ અને એક વિતરાગ દેવ. આ ચાર પ્રત્યે એને આત્માર્થી ને બહુમાન અને ભક્તિ સહેજે ઉત્પન્ન થાય છે. એ ચારે ના વિશેષણ લીધા છે. પોતાથી અધિક ગુણીજન છે એના માટે કોઈ વિશેષ વિશેષણ નથી વાપર્યું. પણ સત્પુરુષ કે જેમણે અલૌકિક ગુણો પ્રગટ કર્યા છે, સદગુરુ નિર્જંત ગુરુ કે જે ગુણાતિશય અતિશય ગુણ થી શોભાયમાન છે, એમાં ગુણ લીધા. ઓલા માં અલૌકિક ગુણો પ્રગટ કર્યા છે, આમાં અતિશય ગુણના અતિશય થી શોભે છે. અને જિનેન્દ્ર દેવ છે પરિપૂર્ણ દિવ્ય ગુણો થી અલંકૃત છે, એવા વિતરાગ દેવ પ્રત્યે આત્માર્થી ને બહુમાન હોય છે અને ભક્તિ એ સહેજ ઉત્પન્ન થાય છે. અને તેવા ભાવમાં, તેમાં એટલે તેવા ભાવમાં, બહુમાન અને ભક્તિ ભાવમાં ગુણ પ્રાપ્તિ નો અભિપ્રાય યથા યોગ્ય છે. આ બધા પોતાથી અધિક ગુણવાન છે, ચારે ચાર. તેમના પ્રત્યેનું બહુમાન, તેમના પ્રત્યેની ભક્તિ એ પોતાના ગુણ પ્રાપ્તિના અભિપ્રાય માટે ઉત્પન્ન થયેલી છે, અભિપ્રાયને કારણે ઉત્પન્ન થયેલી છે. પેલા બે પ્રત્યક્ષ મળવા યોગ્ય છે, બાકીના પ્રત્યક્ષ યોગ અત્યારે કઠિન છે. પોતાને જેટલો લાભ થાય એના પ્રમાણમાં ભક્તિ ભાવ આવવાનો. ભક્તિ નો વિષય જોખી જોખી ને કરવાનો નથી. આવો પ્રશ્ન ઉઠેલો છે આપણા વિદ્વાનોમાં, અપર લેવલ ના વિદ્વાન સોનાગીરી શિબિરમાં બધી વાત ચાલતી હતી. હું તો પછી બીજા સાંભળવા ના બેસો, પણ બીજા કોઈ સાંભળવા બેઠો આવીને વાત કરે કે અરિયંત વિતરાગ દેવ છે, એમને બધા ગુણો પ્રગટ થઈ ગયા હોવાથી તેમની ભક્તિ, એમના ગુણો અમાપ હોવાથી તેમની ભક્તિ પણ અમાપ કરવી. પછી જે નિગ્રંથ ગુરુ છે પણ એ છદમસ્ત છે, અને એમને કઈ એટલા ગુણો નથી પ્રગટ થયા, માટે એમની ભક્તિ થોડીક ઓછી કરવી. એમની ભક્તિ તમે અરિયંત જેટલી કરશો તો તમને ગ્રહિત મિથ્યાત્વ લાગુ પડી જશે. પછી જ્ઞાને છે એ તો અવિરત પણ હોય છે સમ્યક દ્રષ્ટિ, તો એની ભક્તિ એના પ્રમાણમાં કરવી. જો એની ભક્તિ તમે વધારે કરશો તોય તમને ગ્રહિત મિથ્યાત્વ થશે. પૂરી વાત તો અધિક ગુણી જનની તો કઈ સમજતા ન હોય એટલે એ કઈ કરે ને, આ ત્રણ પદની વાત ચાલે ને. એટલે ભક્તિ પણ કરતી વખતે પણ ત્રાજવા કાટલા લઈને બેસવું અને જોખી જોખી ને કરવી.
સામાન્ય મુમુક્ષુ ને, સામાન્ય મુમુક્ષુ ને સત્પુરુષ થી જેટલો લાભ થાય એટલે સત્પુરુષ થી લાભ થવાના ચાન્સ વધારે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થી વધારે લાભ થવાના ચાન્સ કરે?
ઉત્કૃષ્ટ મોક્ષો થી વધારે લાભ થાય. કોઈ વાર સત્પુરુષ થી લાભ થાય, પણ પોતાને જે ભૂમિકામાં આગળ વધવું છે એ ભૂમિકા માટે મોક્ષો મળે ને તો એને વધારે લાભ નું કારણ થાય ખરું. કૃપા જગ્યાએ લખે છે, હાલમાં અમારી દશા સામાન્ય મુમુક્ષુ ને લાભ થાય એવી નથી. પત્ર માં એવું લખ્યું, સામાન્ય ને લાભ થાય એવી નથી. કેમ કે એ બિચારો સમજી ન શકે એમની દશા. ઉત્કૃષ્ટ મુમુક્ષુ માં એક પ્રકાર એવો હોય છે કે એનો બળવાન સંવેગ દેખાય છે, આત્મકાર્ય કરવા માટેનો બળવાન સંવેગ દેખાય આવે છે, અને આત્માર્થી ને સંવેગ ઉત્પન્ન થવાની જરૂરિયાત છે. એટલે એનો સંવેગ જોઈને એને સંવેગ ઉપડે. નાની ઠરેલા છે અંદર, પુરુષાર્થનો એથી વધારે છે, પણ એ અંદર અંદર વળેલો પુરુષાર્થ છે એટલે ધરબાયેલો ખીલો છે, એની તાકાત દેખાય નહીં. વાછડો હોય ને યારે બાંધો હોય ખીલા હારે, એ ઉછળતો હોય એ દેખાય, હા, પણ તાકાત કોની વધારે છે? ખીલા ને વાછડા ને નહીં, વાછડો દેખાય. અમારો કઈ બળુકો છે, કેટલું બધું જોર કરે છે, કુદા કુદ કરે છે, સવાર થી સાંજ સુધી કૂદે છે, સવાર થી સાંજ સુધી કૂદે છે, પણ ખીલો હલતો નથી. જોર કોનું? ખીલાનું. આવું પણ બને છે. એટલે મુમુક્ષુ મુમુક્ષુ એ પણ પરસ્પર સત્સંગ કરવો યોગ્ય છે અને કરવો જોઈએ. એવી રીતે સત્સંગ સત્સંગ એ રીતે પણ કરવાનો ઉદ્દેશ છે.
ત્યાં સુધી બરાબર, પણ ત્યાં ભક્તિની વાત જે ચાલે છે ને, પૂજા કે ભક્તિ, સત્પુરુષની પૂજા ભક્તિ
પોતાને લાભ થતો હોય તો બહુમાન આવ્યા વગર એ નહી.
બહુમાન છે ભક્તિ,
ભક્તિ છે.
અચ્છા,
હા, અર્પણતા નહી આવે, અર્પણતા નહી.
કદાચ એવું પણ બને આપણે માની બેઠા છીએ, આપણે એને જે રીતે સત્પુરુષ ની ભક્તિ કરીએ એ કરવા માટે સહમતી આપે, તો પછી ત્યાં શું લેવું?
સત્પુરુષ ની ભક્તિ કરવા માટે,
સત્પુરુષ ની જેવી રીતે ભક્તિ કરીએ છીએ એવી રીતે પણ એ પણ ભક્તિ કરવા માટે આપણે સહમતિ આપે,
એટલે પોતાની ભક્તિ કરવા માટે સહમતી
આપે.
આપે તો ઉત્કૃષ્ટ મોક્ષ નહીં, બરાબર.
એમ નથી જોવાનું, વિચારવાનું એમ છે. કે મને માલ કેટલો મળે છે, ત્યાંથી એની ઉત્કૃષ્ટતા વિચારવાની છે. એ ભક્તિ કરવાની હા પાડે છે ના પાડે છે ત્યાં એ વાત નથી જોવાની. જોવાની એ વાત છે કે એની પાસે માલ કેટલો છે, મને કેટલો મળે છે, ત્યાંથી નક્કી એ રીતે કરાય. બીજી રીતે નક્કી ન
કરાય.
હા, ભૂલ થવાની શક્યતા ખરી. અને તે ભૂમિકામાં, એટલે કે આત્માર્થીની ભૂમિકામાં, ભક્તિ રાગ સાથે સાથે સહજ થાય છે. શું છે, ગુણ પ્રાપ્તિનો અભિપ્રાયથી બહુમાન આવે તે જ્ઞાનની પર્યાય છે, સમજણની પર્યાય છે. અને સાથે રાગ, ભક્તિ રાગ પણ ઉત્પન્ન થઈ જાય એ અભિપ્રાયને કારણે. હું એ સહેજે સહેજે રાગ થવાનો, પરંતુ રાગ કરવાનો અભિપ્રાય ઘટાડત નથી. રાગ કરવો એમ નથી, થઈ જાય બીજી વાત છે, કરવો એમ નથી. કેમ કે રાગ કરવો એ અભિપ્રાય બહારનો વિષય છે. અભિપ્રાયમાં તો વિતરાકતા જ કરવી છે, આત્મકલ્યાણ એટલે વિતરાકતા. રાગ કરવો એ કલ્યાણ નથી, પણ એ ભૂમિકામાં સહજ થાય છે. અભિપ્રાય બીજું વિતરાકતાનો હોય તો પણ, જો રાગ કરવાના અભિપ્રાયથી રાગ કરાય, શું કે આવો રાગ તો કરવો જોઈએ, શું એમ અભિપ્રાય પૂર્વક જો રાગ કરાય તો એ રાગ રસ ચડી જાય, રાગ નો રસ ચડશે. રાગ કરવાનો અભિપ્રાય છે ને, અભિપ્રાય પૂર્વક રાગ કરો એટલે રાગ નો રસ ચડ્યા વિના કરીએ નહીં.
આવો રાગ કરવો જોઈએ એ ભાવ તો દેખાદેખીમાંથી ઉત્પન્ન થાય છે, બીજાને જોઈને.
બીજાને જોઈને અથવા પોતાની અધૂરી સમજણથી પણ થાય. સરખી સમજણ ન હોય તો થાય, અધૂરી સમજણને લઈને.
બરાબર.
જેમ કે આવી વાત આવી કે ભાઈ ત્યાં બહુમાન થવું જોઈએ,
બરાબર,
એમાંથી એવી સમજણ થઈ જાય. શું તો પછી આપણે એવો રાગ કરવો, એમ અભિપ્રાય બાંધી લઈએ, એમ નહીં થવું. આ ચર્ચા ચાલી કે ભાઈ અધિક ગુણે જન્મ પ્રત્યે બહુમાન આવે, આવે એમ એક વાત છે, અને કરવું એમ આવે સમજણમાં. સમજણ તો સમજણ ફેર થઈ ને, એટલે એ અભિપ્રાય પૂર્વક કરવાની વાત થઈ ગઈ ત્યાં. તો રાગ રસ ચડશે અને રાગ કરવાથી લાભ મનાશે, કે આવો રાગ કરવાથી પણ લાભ થાય.
તથારૂપ ગુણો ની ઓળખાણ થઈ હોય તો જ એની ભક્તિ સાચી છે, એ તો રાગ છે.
એટલે જે અભિપ્રાય છે, સમજણ છે, એ સમજણ છે. સમજણ સાથે રાગ થાય છે, આવી સમજણ વાળાને એનો ભક્તિ રાગ થવાનો. બરાબર. એટલે જ્યાં ભક્તિ રાગ થવાનો ત્યારે રાગ કરવાનો અભિપ્રાય ન હોય એનો, પણ સહેજે થાય. જો અભિપ્રાય પૂર્વક થાય તો રાગરસ ચડે, એ નુકસાન કરે. રાગરસ ચડે તો માન્યતા પણ થાય કે આમ કરવાથી લાભ થશે. પછી અભિપ્રાય દ્રઢ થાય, અરે માન્યતા ભળી, વિપરીત અભિપ્રાય સાથે માન્યતા ભળી એટલે અભિપ્રાય દ્રઢ થઈ જવાનો.
એક પ્રશ્ન છે, સત્પુરુષ ને જ્યાં સુધી પરમાનંદી ના જોવે ત્યાં સુધી સત્પુરુષ ને ઓળખી શકતો નથી, ઓગે ઓગે સત્પુરુષ ની ભક્તિ કરી રહ્યો છે,
તો પછી ઉપસંજ્ઞા હોય તો પણ પોતાને આત્મા ઉપર અસર થતી હોય એને લઈને વિશ્વાસ આવતો હોય છે. એટલે ઓળખાણ પહેલા એક વિશ્વાસ નો તબક્કો છે વચ્ચે, એ કામ કરે છે. એ વિશ્વાસ પોતાના આત્મા ઉપર થતી અસર ને લીધે હોય, અથવા પોતે આગળ વધવા માટે મૂંઝાતો હોય અને મૂંઝવણનો ઉકેલ મળે તો પણ એને વિશ્વાસ બેસે. બે રીતે વિશ્વાસ બેસે, એક પોતાની મૂંઝવણનો ઉકેલ મળતો હોય એનાથી વિશ્વાસ બેસે, અને પોતાના આત્મા ઉપર સામાન્ય વાણી અસર કરી જતી હોય એથી વિશ્વાસ બેસે. ભલે ઓળખાણ ન હોય તો પણ વિશ્વાસથી આ કામ થાય છે. વિશ્વાસ આવે ત્યાં પછી એને એને અનુસરીને બહુમાન ભક્તિ થાય. રાગ કરવાથી લાભ મનાય તેમજ તેવો વિપરીત અભિપ્રાય દ્રઢ થાય, અને વિપરીત અભિપ્રાય દ્રઢ થાય ત્યાં રાગ મટવાનો અવસર જ ના આવે. પછી એ રાગ મટવાનો અવસર નહીં આવે, પછી એ ભક્તિના રવાડે ચડી જશે. રાગ રસ ચડશે અને ભક્તિના રવાડે ચડી જશે. પરંતુ જો અભિપ્રાય વિરુદ્ધ રાગ થાય તો તેનો ખેદ થાય અથવા નિષેધ વર્તે કે નહીં, મારે રાગ કરવાનો નથી, એ તો વિતરાગતા મારે કરવી છે, વચ્ચે આ થઈ જાય છે મારાથી. જો અભિપ્રાયમાં પરની મહત્તા રહે તો તેમાં સ્વયંના અનંત સામર્થ્યનો અસ્વીકાર થાય, જે સ્વરૂપ શ્રદ્ધાને પ્રતિબંધક એવો મહાદોષ છે. અહીંયા એક સૈદ્ધાંતિક વાત કરી છે કે પરને એટલે જ્ઞાનીને, ગુરુને, ભગવાનને આપણે એનું બહુમાન કરીએ, ભક્તિ કરીએ એટલે એને મહત્તા આપીએ છીએ શું, પણ એમાં અભિપ્રાય નથી. અભિપ્રાયમાં પરની મહત્તા નથી, અભિપ્રાયમાં આત્માની મહત્તા છે કે મારા આત્માને આદર કરવા માટે જે મને આત્મા બતાવે છે એનો હું આદર કરું છું. તો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની મહત્તા સ્વરૂપની મહત્તાના અભિપ્રાયથી હોય છે. સ્વરૂપની મહત્તાના અભિપ્રાય વગર જો એકાંતે મહત્તા કરવામાં આવે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની, તો પરની અભિપ્રાય કરવા પરની મહત્તા કરવાનો અભિપ્રાય છે, અને એ અભિપ્રાયના કારણે પોતાનું જે અનંત સામર્થ્ય છે એનો અસ્વીકાર એના ગર્ભમાં રહેલો છે. પોતાના અનંત સામર્થ્યનો સ્વીકાર સ્વરૂપની મહત્તા ઉભી કરે છે, અને પરની મહત્તા અને સ્વની મહત્તા પરસ્પર વિરુદ્ધ છે. એટલે પરની મહત્તા એવી રીતે નહીં થવી જોઈએ કે જેથી સ્વયંના સામર્થ્યનો અનંત સામર્થ્યનો અસ્વીકાર થાય. ભક્તિ એવી કરે કે વાત મૂકી દો, આપની પાસે હું કઈ નથી એમ કે હું તો તણખલાની તોલે છું વજન કરીએ તો એમ કે એટલું આપનું વજન મને વર્તે છે, એવું બધું આવે. પણ અભિપ્રાયની વાત અંદર સ્વયંના સ્વયંનો સ્વીકાર કરવા માટે છે. જો અભિપ્રાયમાં એમ ન હોય તો એકાંતે અભિપ્રાયમાં પરની મહત્તા થઈ જાય તો સ્વયંના અનંત સામર્થ્યનો અસ્વીકાર થાય, અને અસ્વીકાર થાય તો સ્વરૂપની શ્રદ્ધામાં પ્રતિબંધક કારણ ઉભો થાય. ક્યાં છેડો બેસો
સમજણું કાયતું છે
એ બધી ઊંડી ઊંડી વાતો છે
ફરીથી
ભાઈ શું છે કે આપણે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ ની ભક્તિ એનો વિષય ઘણો ચાલે છે મારે મોક્ષે જોતો નથી પણ અભિપ્રાયમાં એમ નથી પરિણામ આવી જાય એટલે હદ સુધીના દ્રષ્ટિકોણ અભિપ્રાય નો વિચારવામાં આવ્યો છે એ બધું થાય છે પોતાના સ્વરૂપ માં જવા માટે થાય છે અભિપ્રાય કરી પડ્યો છે યથાર્થ જેને થાય છે શું કે હવે મારે મોક્ષ જોતો નથી એને અંદર માં અભિપ્રાય પોતાનો આત્મકલ્યાણ નો છે મૂળમાં એ વાત છે પાયામાં એ વાત છે ક્યારે ત્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સુધી ક્યારે પહોંચ્યો છે પાયામાં આત્મકલ્યાણ કરવું છે ત્યારે સત્પુરુષ સુધી પહોંચ્યો ક્યારે પહોંચ્યો અભિપ્રાય ની દ્રષ્ટિએ તો આત્મકલ્યાણ છે જો અભિપ્રાય એમ ન હોય તો અને એકાંત પર ની મહત્તા આવે તો યથાર્થ નથી કેમ કે એમાં સ્વયં ના અનંત સામર્થ નો અસ્વીકાર થઈ જાય છે અને એમ થાય ત્યારે જે સ્વરૂપ ની શ્રદ્ધા કરવાની બાકી છે એમાં એ પ્રતિબંધક કારણ ઉભું થાય સ્વરૂપ શ્રદ્ધા ન થાય ન થવા દઈએ એટલે એ ભક્તિ ના અરવાડે ચડી જશે નથી કહેતા કે આપ મને મારું કલ્યાણ તમે જ કરી દો મેં તમારા ખોળે માથું મૂકી દીધું છે હવે તમે મારું કલ્યાણ કરી દો એટલે હું હાવ ન માલો હવે એમ નથી પુરુષાર્થ મારે કરવાનો છે મારું કામ મારે જ કરવાનું છે આપ મને માર્ગદર્શક થાવ છો એટલે આપનો ઉપકાર પણ અમાપ છે અનુપમ ઉપકાર છે એમાં કઈ સવાલ નથી પણ કામ મારું કામ મારે કરવાનું છે મારું કામ તમે કરી દો તો કોઈ નોકર બોકર છે આપણું કામ કરાવી લઈએ મોટા પુરુષ ને કઈ કામ હોતાય તો એની એની પાસે સેવા કરાવવા જેવું થાય સેવા તમારે કરવાની કે સેવા એની પાસે કરાવવાની છે અનાદર થઈ જાય છે એવી રીતે છે ભક્તિમાં પણ સમજણ પૂર્વક ની ભક્તિ હોય તો ઠીક છે નહીતર એ ભક્તિ નો પ્રકાર આખો બદલાઈ જશે સરવાળે આત્મલાભ થવાનો નથી પરમાર્થ છૂટી જશે
સનાતન દિગંબર જય ધર્મ જય